એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની દુનિયામાં સફર કરીશું જેમની કલ્પનાએ પેઢીઓને મોહિત કરી છે. સી એસ લુઈસ.
ક્લાઇવ સ્ટેપલ્સ લુઈસ.
હા, અને એમની પ્રખ્યાત શ્રેણી ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયામાંથી આપણે એમની સૌથી જાણીતી કૃતિ ધ લાયન, ધ વિચ એન્ડ ધ વોર્ડરોબ પર ઊંડાણપૂર્વક વાત કરીશું.
બહુ જ સરસ પસંદગી છે. બાળકો અને મોટેરા બધાને ગમે એવી વાર્તા.
બરાબર. અને લુઈસ પોતે પણ કેવા રસપ્રદ વ્યક્તિ હતા. આઇરિશ મૂળના, બ્રિટિશ વિદ્વાન, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં પ્રોફેસર, ટોલ્કિનના મિત્ર, ઇન્કલિંગ્સ ગ્રુપના સભ્ય.
અને પેલું એમનું પરિવર્તન, નાસ્તિકતામાંથી ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા, એની અસર એમના લખાણોમાં સ્પષ્ટ દેખાય છે, ખરું ને?
ચોક્કસ. એમનામાં બુદ્ધિની તીક્ષ્ણતા અને વાર્તાકારની હૂફ, અનોખું મિશ્રણ છે. ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા, જે 1950-56 વચ્ચે આવી, 7 પુસ્તકો, એણે કાલ્પનિક સાહિત્યને નવી દિશા આપી.
હા, એમાં પૌરાણિક કથાઓ, સાહસ અને નૈતિકતા બધું જ છે. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં બાળકો માટે એક નવી આશા આપતી દુનિયા એમણે રચી.
તો આજનો આપણો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી, પણ આ જાદુઈ દુનિયા પાછળના અર્થો, એના પાત્રો અને લુઈસની શૈલીને સમજવાનો છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો વોર્ડરોબ ખોલીએ.
જરૂર. તો વાર્તા શરૂ થાય છે બીજા વિશ્વયુદ્ધ વખતે. લંડનમાં બોમ્બારો ચાલી રહ્યો છે, એટલે 4 ભાઈ બહેન, પીટર, સુસાન, એડમંડ અને સૌથી નાની લ્યુસી પેવેન્સી, એમને શહેરથી દૂર એક પ્રોફેસરના જૂના મોટા ગામડાના ઘરમાં મોકલવામાં આવે છે.
સલામતી માટે.
હા, ઘર એટલું મોટું અને રહસ્યમય છે કે બાળકો એમાં ખોવાઈ જાય. એક વરસાદી દિવસે સંતા કુકડી રમતા વખતે લ્યુસી એક ખાલી ઓરડામાં પહોંચે છે જ્યાં એક મોટો જૂનો લાકડાનો કબાટ, એટલે કે વોર્ડરોબ પડ્યો છે.
પેલો પ્રખ્યાત વોર્ડરોબ.
એજ. લ્યુસી એમાં સંતાવા જાય છે. અંદર ફર કોટ લટકે છે. એ જેમ જેમ પાછળ જાય છે એમ એને ઠંડી લાગે છે અને એના પગ નીચે બરફ જેવું કંઈક કચડાય છે. અને અચાનક એ કબાટની પાછળની દિવાલને બદલે એક બરફીલા જંગલમાં આવી જાય છે અને સામે એક જૂનો લેમ્પોસ્ટ ઊભો છે. આ છે નાર્નિયા,
જાદુઈ દુનિયામાં પ્રવેશ.
બરાબર. ત્યાં એની મુલાકાત થાય છે મિસ્ટર ટમનસ સાથે, એક ફોન, કમરથી ઉપર માણસ, નીચે બકરી જેવો, ગળામાં લાલ મફલર, હાથમાં છત્રી અને પાર્સલ, દેખાવે દયાળુ. તમનસ લ્યુસીને પોતાના ઘરે ચા પીવા લઈ જાય છે, પણ પછી રડતા રડતા કહે છે કે એ તો શ્વેત ડાકણનો નોકર છે અને ડાકણનો હુકમ છે કે કોઈ પણ આદમનો પુત્ર કે હવાની પુત્રી, એટલે કે માણસ, મળે તો પકડીને લઈ આવવું.
અરે રે.
પણ લ્યુસીની નિર્દોષતા જોઈને એનું દિલ પીગળી જાય છે. એ લ્યુસીને પકડતો નથી, પણ પાછા વોર્ડરોબ તરફ જવાનો રસ્તો બતાવી દે છે.
એટલે પહેલેથી જ સંઘર્ષ શરૂ. અશ્વેત ડાકણ એ નાર્નિયાની મુખ્ય વિલન છે, નહીં?
હા, જેડિસ એનું નામ. એણે પોતાની જાતને નાર્નિયાની રાણી જાહેર કરી દીધી છે અને એનું શાસન એટલે હંમેશા શિયાળો, પણ નાતાલ ક્યારેય નહીં.
કેટલું નિરાશાજનક. આ તો ખાલી ઠંડી નથી, આ તો આશાનું જ થીજી જવું છે.
બિલકુલ. અને એ બહુ ક્રૂર છે. જે એનો વિરોધ કરે એને પોતાની જાદુઈ લાકડીથી પથ્થરની મૂર્તિ બનાવી દે. આખી ભૂમિ પર એનો ડર ફેલાયેલો છે.
સમજી શકાય એવું છે.
હવે લ્યુસી જ્યારે પાછી આવે છે અને ભાઈ બહેનોને આ બધી વાત કરે છે ત્યારે
કોઈ માનતું નથી. બરાબર.
હા, પીટર અને સુસાન વિચારે છે કે એ નાની છે, કલ્પના કરે છે. પણ એડમંડ એ થોડો અલગ છે. ભાઈના રોફ નીચે દબાયેલો, થોડો ઈર્ષાળુ, એ લ્યુસીની ખાસ મજાક ઉડાવે છે. થોડા દિવસ પછી ફરી સંતા કુકડી રમતી વખતે એડમંડ લ્યુસીનો પીછો કરે છે, એ સાબિત કરવા કે લ્યુસી જૂઠું બોલે છે. અને એ પોતે વોર્ડરોબમાં જાય છે અને સીધો નાર્નિયા પહોંચી જાય છે.
અચ્છા.
હવે
પણ એને ટમનસ નથી મળતો.
એને મળે છે સીધી શ્વેત ડાકણ. એક બરફની સ્લીમાં બેસીને આવે છે. પહેલા તો કડકાઈથી વર્તે છે, પણ જેવી ખબર પડે કે એડમંડ માણસ છે.
એટલે ભવિષ્યવાણી યાદ આવી હશે.
કદાચ. એ તરત જ પોતાની માયાજાળ ફેલાવે છે, એડમંડને પોતાની સિંહમાં બેસાડે છે, ગરમ ધાબળો ઓઢાડે છે અને પેલી જાદુઈ મીઠાઈ ખવડાવે છે, ટર્કીશ ડિલાઈટ.
ઓહો, ટર્કીશ ડિલાઈટ એ તો પ્રલોભનનું પ્રતીક છે.
હા, એટલી સ્વાદિષ્ટ કે એડમંડ એનો દીવાનો થઈ જાય છે. ડાકણ એને રાજકુમાર બનાવવાનું વચન આપે છે અને કહે છે કે જો એ એના ભાઈ બહેનોને અહીં લઈ આવે તો એમને પણ મોટા હોદ્દા આપશે.
અને એડમંડ માની જાય છે, એની અંદરની અસલામતી અને સત્તાની લાલચ.
બરાબર, એ મીઠાઈના નશામાં અને વચનોના નશામાં ડાકણની વાતોમાં આવી જાય છે. પાછો ફરીને એ લ્યુસીની મજાક ઉડાવવાનું ચાલુ રાખે છે અને નાર્નિયા વિશે જૂઠું બોલે છે. એનો વિશ્વાસઘાત અહીંથી જ શરૂ થાય છે.
એના પાત્રની નબળાઈ અહીં સ્પષ્ટ દેખાય છે.
સાચી વાત. પછી એવું બને છે કે ચારે ભાઈ બહેનો ડાકણના માણસોથી બચવા એક સાથે વોર્ડરોબમાં છુપાય છે અને બધા જ નાર્નિયા પહોંચી જાય છે.
આ વખતે તો બધા સાથે.
હા, લ્યુસી ખુશ થાય છે કે પોતે સાચી સાબિત થઈ, પણ એમની ખુશી લાંબી ટકતી નથી. એમને ખબર પડે છે કે મિસ્ટર ટમનસને ડાકણે પકડી લીધો છે, કારણ કે એણે લ્યુસીને જવા દીધી હતી.
ઓહ નો, એટલે હવે એમને સમજાયું કે આ ખરેખર ખતરનાક જગ્યા છે.
બરાબર, પણ ત્યાં એમને મદદ મળે છે. મિસ્ટર અને મિસિસ બીવર નામના બે બોલતા બીવર મળે છે. એ લોકો બહુ સમજદાર અને વફાદાર છે. એ બાળકોને પોતાના બંધ પર બનેલા સુરક્ષિત ઘરમાં લઈ જાય છે
અને ત્યાં જ ખરી વાર્તા ખુલે છે, ખરું ને, ભવિષ્યવાણી અને અસલાન વિશે.
એકદમ સાચું. બીવર દંપતી એમને નાર્નિયાનો ઇતિહાસ કહે છે, શ્વેત ડાકણની દુષ્ટતા વિશે જણાવે છે અને પેલી પ્રાચીન ભવિષ્યવાણી કે જ્યારે આદમના બે પુત્રો અને હવાના બે પુત્રીઓ કેર પેરાવેલના ચાર સિંહાસન પર બેસશે ત્યારે ડાકણનો અંત આવશે.
અને એ ચાર બાળકો એ જ છે.
હા, અને આ ભવિષ્યવાણી પૂરી કરવા માટે નાર્નિયાના સાચા રાજા મહાન સિંહ અસલાન પાછા આવી રહ્યા છે. અસલાન એટલે નાર્નિયાનો સર્જનહાર, ઉદ્ધારક.
અસલાન, એનું નામ સાંભળતા જ કંઈક અલગ અનુભૂતિ થાય છે, નહીં?
ચોક્કસ. પીટર, સુસાન અને લ્યુસીમાં આશા જાગે છે, પણ એડમંડ?
એના મનમાં પેલી ટર્કીશ ડિલાઈટ અને રાજકુમાર બનવાનું વચન.
હા, એ જેવો અસલાનનું નામ સાંભળે છે અને સમજે છે કે ડાકણ ખરેખર દુષ્ટ છે, એ ગભરાઈ જાય છે. એ ચૂપચાપ ત્યાંથી સરકી જાય છે અને ડાકણના કિલ્લા તરફ ભાગી જાય છે, પોતાના ભાઈ બહેનોને દગો દેવા.
આ બહુ મોટો વળાંક છે, વિશ્વાસઘાત.
હા, હવે બાકીના ત્રણ બાળકો અને બીવર દંપતીએ જલ્દી અસલાનને મળવું પડશે. એમની પાસે સમય ઓછો છે. ડાકણ એમને પકડે એ પહેલા સ્ટોન ટેબલ નામની જગ્યાએ પહોંચવાનું છે.
એમની યાત્રા શરૂ થાય છે
અને આ યાત્રા દરમિયાન જ ચમત્કારો થવા માંડે છે. જેમ જેમ અસલાન નજીક આવે છે તેમ તેમ ડાકણની શક્તિ ઘટવા લાગે છે. પેલો શાશ્વત શિયાળો
ઓગળવા માંડે છે.
હા, બરફ પીગળે છે, નદીઓ વહે છે, ફૂલો ખીલે છે, પક્ષીઓ ગાય છે અને સૌથી મોટો ચમત્કાર એમને રસ્તામાં ફાધર ક્રિસમસ મળે છે.
વાહ, નાતાલ પાછો આવ્યો, ડાકણે જેને દેશવટો આપ્યો હતો.
બરાબર, ફાધર ક્રિસમસ એમને આશીર્વાદ આપે છે અને ભેટો પણ આપે છે. પીટરને તલવાર અને ઢાલ, સુસાનને શિંગડું અને તીરકામઠું, અને લ્યુસીને
પેલી જાદુઈ દવાની શીશી અને કટાર.
હા, જાદુઈ દવા જે કોઈ પણ ઘા રૂજવી શકે. આ ભેટો ખાલી વસ્તુઓ નથી, એ એમની આવનારી જવાબદારીઓનું પ્રતીક છે. વસંતનું આગમન હવે સ્પષ્ટ છે. ડાકણની સ્લીહ પણ કીચડમાં ફસાઈ જાય છે.
આ વસંતનું આગમન એ ખાલી ઋતુનો ફેરફાર નથી, એ તો આશા, જીવન અને અસલાનની શક્તિનું પ્રતીક છે.
બિલકુલ. અંતે બાળકો સ્ટોન ટેબલ પર પહોંચે છે. એક સુંદર લીલાછમ મેદાનમાં ઘણા બધા નાર્નિયનો ભેગા થયા છે અને એમની વચ્ચે
અસલાન.
પહેલી વાર અસલાનનું દર્શન કેવો અનુભવ હશે?
ભવ્ય, એક વિરાટ સોનેરી કેશવાળીવાળો સિંહ, પણ ડરાવણો નહીં. એની આંખોમાં શાણપણ અને કરુણા છે. એની હાજરી જ ગૌરવ અને શાંતિ આપે છે. એ બાળકોનું ઉષ્માથી સ્વાગત કરે છે.
થોડીવારમાં ડાકણનો મુખ્ય વરુ મોગ્રિમ ત્યાં હુમલો કરે છે સુસાન પર. પીટર તરત જ ફાધર ક્રિસમસે આપેલી તલવાર વાપરે છે અને વરુને મારી નાખે છે.
વાહ, પીટરની પહેલી બહાદુરી.
હા, અને અસલાન એને સર પીટર વુલ્સબેનનો ખિતાબ આપે છે. આ દરમિયાન એડમંડ.
હા, એડમંડનું શું થયું? એ ડાકણ પાસે પહોંચી ગયો?
પહોંચી તો ગયો, પણ એને કોઈ રાજકુમાર જેવો આવકાર ન મળ્યો. ડાકણ ગુસ્સે થઈ કે એકલો કેમ આવ્યો. ત્યાં એણે ડાકણની ક્રૂરતા જોઈ, નિર્દોષ પ્રાણીઓની મિજબાનીને પથ્થર બનાવતા જોઈ. હવે એને પસ્તાવો થવા લાગ્યો.
અચ્છા, એટલે એને પોતાની ભૂલ સમજાઈ.
હા, પછી અસલાનની સેના એને છોડાવી લાવે છે. પણ મુશ્કેલી હવે આવે છે. શ્વેત ડાકણ પોતે અસલાનની છાવણીમાં આવે છે.
શા માટે?
એ ડીપ મેજિકનો હવાલો આપે છે, નાર્નિયાનો પ્રાચીન કાયદો. એ મુજબ દરેક દેશદ્રોહીનું લોહી ડાકણનો હક છે. એડમંડ દેશદ્રોહી છે, એટલે એનું જીવન ડાકણને મળવું જોઈએ.
ઓહ, આ તો બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય. અસલાન પણ કાયદાથી બંધાયેલો છે.
હા, એ પ્રાચીન જાદુ છે. પણ અહીં અસલાન કંઈક એવું કરે છે જે કોઈએ વિચાર્યું ન હોય. એ ડાકણ સાથે ગુપ્તમાં વાત કરે છે, એક સોદો કરે છે.
શું સોદો?
એડમંડના જીવનના બદલામાં અસલાન પોતાનું જીવન આપવા તૈયાર થાય છે.
શું અસલાન પોતાનું બલિદાન આપશે?
હા, ડાકણ તો ખુશ થઈ જાય છે. એને લાગે છે કે એનો સૌથી મોટો દુશ્મન ખતમ થઈ જશે. આ અસલાનના નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનની પરાકાષ્ઠા છે.
અકલ્પનીય.
તે રાત્રે અસલાન ચૂપચાપ સ્ટોન ટેબલ તરફ જાય છે. લ્યુસી અને સુસાન, જેમને કંઈક અજુકતું લાગે છે, એ દૂરથી એનો પીછો કરે છે. સ્ટોન ટેબલ પર ડાકણ અને એના ભયાનક સાથીઓ રાહ જોતા હોય છે.
આ દૃશ્ય તો બહુ કરુણ હશે.
ખૂબ જ. તેઓ અસલાનને પકડે છે, બાંધે છે, એની કેશવાળી કાપી નાખે છે, એની મજાક ઉડાવે છે, અને અંતે શ્વેત ડાકણ પોતે પથ્થરની છરીથી એને મારી નાખે છે. લ્યુસી અને સુસાન છુપાઈને આ બધું જુએ છે અને એમનું હૃદય ભાંગી પડે છે.
જાણે બધું જ ખતમ થઈ ગયું, બુરાઈ જીતી ગઈ.
એવું જ લાગે છે. ડાકણ અને એની સેના યુદ્ધ માટે રવાના થાય છે. લ્યુસી અને સુસાન આખી રાત અસલાનના મૃત શરીર પાસે રડે છે. પછી પરોઢિયે એક મોટો ધડાકો થાય છે. સ્ટોન ટેબલ બે ભાગમાં તૂટી જાય છે અને એમની સામે અસલાન ઊભો છે, જીવંત, પહેલા કરતા પણ વધુ તેજસ્વી અને ભવ્ય.
પુનરુત્થાન પણ કેવી રીતે?
ડીપર મેજિક ફ્રોમ બિફોર ધ ડોન ઓફ ટાઈમ એ નહોતી જાણતી.
શું છે?
એ નિયમ કહે છે કે જ્યારે કોઈ નિર્દોષ પીડિત, જેણે કોઈ દગો નથી કર્યો, એ સ્વેચ્છાએ કોઈ દગાબાજના બદલામાં પોતાનો જીવ આપે, ત્યારે સ્ટોન ટેબલ તૂટી જશે અને મૃત્યુ પોતે જ હારી જશે. અસલાનનું બલિદાન એટલું શક્તિશાળી હતું કે એણે મૃત્યુને જ હરાવી દીધું.
અદ્ભુત. પ્રેમ અને આત્મબલિદાનની શક્તિ કાયદા અને મૃત્યુથી પણ ઉપર છે. આ તો ખ્રિસ્તી ધર્મશાસ્ત્રોનો સાર છે, જેને લુઈસે કેટલી સુંદર રીતે રજૂ કર્યો છે.
બરાબર. હવે પુનર્જીવિત થયેલા અસલાનમાં નવી શક્તિ છે. એ લ્યુસી અને સુસાનને પોતાની પીઠ પર બેસાડીને વીજળી વેગે ડાકણના કિલ્લા તરફ જાય છે.
કિલ્લામાં શા માટે?
ત્યાં પેલી પથ્થરની મૂર્તિઓ છે, ડાકણે જેમને પથ્થર બનાવ્યા હતા. મિસ્ટર ટમ્મન્સ પણ ત્યાં જ છે. અસલાન એ દરેક મૂર્તિ પર પોતાનો ગરમ શ્વાસ ફૂંકે છે
અને બધા જીવંત થઈ જાય છે.
હા, મૃત્યુના કિલ્લામાં જીવનનો ઉત્સવ શરૂ થાય છે. આ નવી સેના સાથે અસલાન હવે મુખ્ય યુદ્ધભૂમિ તરફ જાય છે,
જ્યાં પીટર અને એડમંડ લડી રહ્યા છે.
હા, પીટર અને એની સેના બહાદુરીથી લડે છે, પણ હારવાની અણી પર હોય છે. ત્યારે એડમંડ, જે હવે પૂરો બદલાઈ ગયો છે,
એ શું કરે છે?
અસાધારણ હિંમત બતાવે છે. એ સીધો ડાકણ પર હુમલો કરે છે અને એની પેલી જાદુઈ લાકડી તોડી નાખે છે, જો કે એ પોતે ગંભીર રીતે ઘાયલ થાય છે.
પણ લાકડી તૂટી ગઈ, એ બહુ મહત્વનું હતું.
બરાબર. હવે ડાકણ વધુ નુકસાન નહીં કરી શકે. અને એ જ વખતે અસલાન પોતાની નવી સેના સાથે આવી પહોંચે છે. યુદ્ધનું પાસું પલટાઈ જાય છે. અસલાન એક જ છલાંગમાં શ્વેત ડાકણને મારી નાખે છે.
અંતે ભળાઈનો વિજય થયો.
હા, ડાકણના મરતા જ એની સેના ભાગી જાય છે. યુદ્ધ પૂરું થાય છે. લ્યુસી તરત જ પોતાની જાદુઈ દવા કાઢે છે
એડમંડને બચાવવા માટે.
હા, એડમંડ અને બીજા ઘાયલોને સાજા કરે છે. એડમંડ શારીરિક અને આત્મિક રીતે નવું જીવન પામે છે. એણે પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું.
ખરેખર એ ન્યાયી, ધ જસ્ટ બન્યું.
યુદ્ધ પછી અસલાન ચારેય બાળકોને કેર પેરેવેલના કિલ્લામાં લઈ જાય છે. ત્યાં ચાર સિંહાસનો પર એમનો રાજ્યાભિષેક થાય છે. પીટર ધ મેગ્નિફિસન્ટ, સુસાન ધ જેન્ટલ, એડમંડ ધ જસ્ટ અને લુસી ધ વેલિયન્ટ.
નાર્નિયાના રાજા અને રાણીઓ
તેઓ ઘણા વર્ષો સુધી રાજ કરે છે. એમના શાસનમાં નાર્નિયામાં સુવર્ણયુગ આવે છે. શાંતિ, ન્યાય, સમૃદ્ધિ. તેઓ પુખ્તા અને શાણા શાસકો બને છે.
વર્ષો વીતી જાય છે.
હા, એક દિવસ તેઓ પુખ્તા રાજા રાણી તરીકે જંગલમાં એક જાદુઈ શ્વેત હરણનો શિકાર કરવા નીકળે છે. શિકાર કરતા કરતા તેઓ અજાણતા પેલા લેમ્પ પોસ્ટ પાસે પહોંચી જાય છે.
ઓ, જ્યાંથી બધું શરૂ થયું હતું.
બરાબર. એમને કંઈક પરિચિત લાગે છે. તેઓ ઝાડીઓમાંથી આગળ વધે છે અને અચાનક પ્રોફેસરના ઘરના વોર્ડરોબમાંથી બહાર પડે છે.
શું, પાછા પોતાના જગતમાં?
હા, અને સૌથી નવાઈની વાત, તેઓ ફરીથી બાળકો બની ગયા છે અને બહારની દુનિયામાં જાણે એક મિનિટ પણ નથી વીતી.
અકલ્પનીય! આટલા વર્ષોનો અનુભવ એક પળમાં સમાઈ ગયો.
પ્રોફેસર એમની વાત માને છે અને કહે છે, વન્સ અ કિંગ ઓર ક્વીન ઇન નાન્યા, ઓલવેઝ અ કિંગ ઓર ક્વીન ઇન નાન્યા.
એટલે કે નાર્નિયામાં જે શીખ્યા, જે બન્યા, એ કાયમ રહેશે. એમનું ચરિત્ર બદલાઈ ગયું છે.
બરાબર. તો આ હતી વાર્તા.
ખરેખર અદ્ભુત વાર્તા, પણ એમાં ઘણા ઊંડા વિષયો પણ છે. પેલો તો પેલો ભલું વિરુદ્ધ બુરું, અસલાન વિરુદ્ધ ડાકણ, જીવન વિરુદ્ધ મૃત્યુ.
હા, અને એડમિન્ડની યાત્રા, વિશ્વાસઘાત અને મુક્તિ, કેવી રીતે એક ભૂલ પછી પણ પશ્તાવો અને પરિવર્તન શક્ય છે, અસલાનની ક્ષમા અને એડમિન્ડની બહાદુરી,
અને કેન્દ્રમાં તો પેલું બલિદાન અને પુનરુત્થાન, અસલાનનું મૃત્યુ અને પુનર્જન્મ, ડીપર મેજિક, નિસ્વાર્થ પ્રેમની શક્તિ.
વિશ્વાસ વિરુદ્ધ શંકાનો મુદ્દો પણ છે. લ્યુસીનો વિશ્વાસ અને બીજાઓની શંકા, અને પ્રોફેસરનો તર્ક, અશક્ય લાગતી બાબતોમાં પણ વિશ્વાસ રાખવો,
અને છેવટે આ બાળકોની પુખ્ત બનવાની સફર. દરેકે પોતાની હિંમત શોધવી પડે. લુઈસની શૈલી પણ કેવી સહેજ છે ને, જેણે વાર્તા કહેતા હોય.
હા, અને પ્રતીકો કેટલા સચોટ છે. વોર્ડરોબ, ટર્કિશ ડિલાઇટ, લેમ્પોસ્ટ અને અસલાન પોતે. પેલું વાક્ય યાદ છે, હી ઇઝ નોટ અ ટેમ લાયન બટ હી ઇઝ ગુડ.
હા, તે પાળતું સિંહ નથી પણ તે સારો છે. ભલાઈ હંમેશા નિયંત્રિત નથી હોતી, એ શક્તિશાળી જંગલી પણ હોઈ શકે છે.
ખરેખર આ વાર્તા સાહસ અને ગહન અર્થનું અનોખું મિશ્રણ છે.
તે આપણને ઠંડામાં ઠંડા શિયાળામાં પણ વસંતની આશા અને સૌથી ખરાબ વિશ્વાસઘાત પછી પણ મુક્તિની શક્યતા યાદ અપાવે છે.
પ્રેમ અને બલિદાનની શક્તિ ખરેખર પરિવર્તન લાવી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.